હજુ તાજેતરમાં જ જેમને ગુજરાત સમાચાર અને સમન્વય આયોજિત કાવ્ય સંગીત સમારોહ 2016માં કવિ શ્રી રાવજી પટેલ યુવા સાહિત્ય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે એવા સબળ કવિ શ્રી અનિલ ચાવડા સાથે ચાલો વાત કરીએ.
વર્ષો પછી કોઈ વ્યક્તિ પોતાના વતનમાં જતી હોય તો વતન પ્રત્યેની એની લાગણી શું હોય, અનુભૂતિ શું હોય, એની એક મુક્તકમાં વાત કરવી છે. મુક્તક છે કે સહેજ હસી લઉં, સહેજ રડી લઉં, સહેજ ઉગી લઉં, સહેજ ખરી લઉં. કે સહેજ હસી લઉં, સહેજ રડી લઉં, સહેજ ઉગી લઉં, સહેજ ખરી લઉં, એમ થાય માર્ગમાં જે જે વૃક્ષો આવે એને પણ હું બાદ ભરી લઉં. કે સહેજ હસી લઉં, સહેજ રડી લઉં, સહેજ ઉગી લઉં, સહેજ ખરી લઉં, એમ થાય માર્ગમાં જે જે વૃક્ષો આવે એને પણ હું બાદ ભરી લઉં. ને વર્ષો પહેલા જેમ વેલજી મારા ગામનું એક કેરેક્ટર છે જે બહુ બધી તમાકુ ખાય છે, કે વર્ષો પહેલા જેમ વેલજી ચપટીમાં તંબાકુ લઈને ખાતો એમ જ હું ગામની ધૂળ ભરાવી છેક ગલોફે લાવ ગામનો નશો કરી લઉં. કે સહેજ હસી લઉં, સહેજ રડી લઉં, સહેજ ઉગી લઉં, સહેજ ખરી લઉં.
આ હતા કવિશ્રી અનિલ ચાવડા. ગુર્જર વાણી યુટ્યુબ ચેનલ પર નવેમ્બર 2013માં કવિશ્રી અનિલ ચાવડાએ તેમની આ કવિતા રજૂ કરી હતી. પ્રસ્તુત છે જેલમ હાર્દિકે અનિલભાઈ સાથે કરેલ વાર્તાલાપ.
નમસ્તે અનિલભાઈ, SBS ગુજરાતી પર તમારું સ્વાગત છે.
નમસ્તે.
આટલી નાની ઉંમરે તમને દિલ્હી સાહિત્ય એકેડેમી યુવા પુરસ્કાર, શૈદા એવોર્ડ, ગુજરાત યુવા ગૌરવ પુરસ્કાર 2010 અને હવે કવિશ્રી રાવજી પટેલ યુવા સાહિત્ય એવોર્ડ, આટલા બધા એવોર્ડ આટલી નાની ઉંમરે મળે ત્યારે તમને કેવું લાગે છે?
આમ તો સારું લાગે છે કે મને ખ્યાલ નતો કે હું નાની ઉંમરે આટલું કામ કરી શકીશ ને લોકો મને આ રીતે નવાજ છે, એટલે આનંદની લાગણી થાય કે હું મારી આટલી ઉંમરમાં થોડું ઘણું કામ કરી શક્યો અને કામ લોકોમાં અને સમાજમાં ઝીલાયું અને આ રીતે પુરસ્કૃત થયું, તો કોઈ પણ વ્યક્તિને વ્યક્તિગત આનંદ થાય સ્વાભાવિક છે.
તમે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કારેલા એવા એક નાનકડા ગામમાંથી આવો છો, સાચી વાત?
હા બેન.
તમે લગભગ ક્યારથી લખો છો, કઈ ઉંમરથી લખો છો અને ક્યારે પહેલું કાવ્ય લખાયું, કઈ યાદ છે?
પહેલું કાવ્ય ક્યારે લખાયું એ કેવું થોડુંક અઘરું છે, એટલું બધું યાદ નથી, પણ હું નાનો હતો ત્યારથી આ બધું લખતો રહેતો કવિતા, અને એ વખતે તો એને એ પણ ખબર નહોતી કે હું જે લખી રહ્યો છું એને કવિતા કહેવાય, અને બસ એ રીતે લખતા રહ્યા. પછી ધીમે ધીમે કોલેજમાં આવ્યા અને ખબર પડી કે આનું પણ એક બંધારણ હોય, છંદ હોય, પછી એ શીખ્યો. પછી એ બંધારણમાં લખતો થયો, જુદી જુદી સભા જેમ કે બુદ્ધ સભા જે ધીરુભાઈ પરીખ વર્ષોથી ચલાવે છે એમાં જતો થયો, પછી શનિ સભા જે ચીનુ મોદી, અમે વાલથી બધા એમને ચીનુ કાકા કહીએ છીએ, એ ચલાવે છે, એમાં જતો થયો. ત્યાંથી ઘણી બધી સાચી કવિતા અને ખરી કવિતા શું છે એની સમજ મળી, અને આ રીતે ધીમે ધીમે હું લખતો તો એ મારા લખાણને વેગ મળ્યો અને પાકી સમજ મળી.
હવે તમને અત્યારે જો હું પૂછું કે તમને કયો કાવ્ય પ્રકાર વધારે પસંદ છે તો શું કહો?
એવો કોઈ ચોક્કસ કાવ્ય પ્રકાર મને વ્યક્તિગત પસંદ નથી, મને ગઝલમાં પણ રજૂ થવાની ખૂબ મજા આવે અને અછાંદસ લખવામાં પણ એ જ સ્ફૂર્તિ હોય છે, તો ગીત લખવામાં પણ એનો માહોલ એ પ્રકારનો હોય છે, અને દરેક સ્વરૂપ પોતાની રીતે સારા છે અને મને પણ પોતાની રીતે સારા લાગે છે. કયો વિચાર કયા સ્વરૂપને વધારે અનુકૂળ છે એ સ્વરૂપ એ વખતે મને વધારે સારું લાગે મારા મનમાં, જેમ કે કોઈ એવો વિચાર રમતો હોય જેની પર હું કવિતા સર્જવા માંગતો હોય, એ વિચાર જો ગીતના લય તરફ જતો હોય તો મને એ વખતે એ લયનું સ્વરૂપ વધારે સારું લાગતું હોય છે. જયારે મારો કોઈ વિચાર કે મારી કોઈ અંદરની સંવેદના જે રજૂ કરવા માટે મને ગઝલનું ફોર્મ ઉપયોગી થતું હોય તો એ વખતે મને ગઝલનું સ્વરૂપ બહુ સારું લાગે છે. જયારે હું આ છંદના કે લયના બંને સ્વરૂપોમાં કે એ ના બંધારણમાં હું બેસી નથી શકતો ત્યારે હું મારી વાતને કે મારી સંવેદનાને હું અછંદસમાં રજૂ કરું છું, એટલે દરેક સ્વરૂપોનો વ્યક્તિગત બહુ સારા લાગે છે.
તમારી મને ગમતી કેટલીક લાઇનમાં છે કે એ પછી મોકો નહીં આપું ફરીથી, આજે ઈશ્વર તું અમને કરગરી લે, હા અમે ઝાકળ હતા છીએ રહીશું, સૂર્ય તું પણ થાય તારાથી કરી લે. ક્યાંથી સૂરે છે આવું બધું, ક્યારે લખો છો?
આમ તો એવો કોઈ કવિ કે લેખક જોડે ખજાનો કે એવી કોઈ પેટી નથી હોતી કે અમુક સમય અંતરે એ ચાવી ખોલીને અંદરથી વિચારો કાઢી લે અને પછી કાગળ ઉપર મૂકી દે, એટલે મને તો કદાચ વ્યક્તિગત એવું લાગે છે કે દરેક સંવેદનાને, દરેક વિચારને અને દરેક કવિતાની અનુભૂતિની પ્રસ્તુતિને એક ચોક્કસ સમય હોય છે. મેં અમુક સમય પહેલા લખેલી કવિતા આજે કદાચ હું એને એટલી બધી સારી રીતે પ્રેઝન્ટ ન પણ કરી શકું જે ભૂતકાળમાં કરતો હતો, કારણ કે એ વખતે એ કવિતા સાથે જોડાયેલી મારી સંવેદના એકદમ બળકટ અને મજબૂત હતી. એ પછી પણ મેં અનેક કવિતાઓ લખી નાખી હોય અને હું આજે જે કવિતા લખી રહ્યો છું, આજે જે બોલી રહ્યો છું, એ આજના પ્રવાહમાં હું વધારે સારી રીતે બોલી શકતો હોઉં. અને શક્ય છે કે આવતીકાલે મેં બીજી અનેક કવિતાઓ સર્જી નાખી હોય તો આ ભૂતકાળની કવિતાને હું વધારે ફોર્સથી અને સારી રીતે રજૂ ન પણ કરી શકું. પણ એનો મતલબ એ પણ નથી થતો કે ભૂતકાળની કવિતાઓ જૂની થઈ જાય છે કે નબળી પડી જાય છે. નવી કવિતા સાથેનો લગાવ વધારે એટલા માટે થવાનો કે નવી નવી સર્જાઈ હોય છે. કોઈ પણ સ્ત્રી જયારે માં બને છે ત્યારે ભૂતકાળના એના સંતાનો એની માટે એના સંતાન મટી નથી જતા, તેની માટે એના ખરાબ પણ નથી થઈ જતા. પણ નવું બાળક જન્મે છે ત્યારે એની કાળજી વધારે સારી રીતે લે છે, કારણ કે એની સાથેનો લગાવ નવો છે, એને જન્મ નવો નવો આપ્યો છે અને બાળકનું દુનિયામાં નવું નવું છે કે એને હજી દુનિયાની રીત રિવાજો શીખવાના. એમ કદાચ મારા પક્ષમાં પણ એવું જ છે કે હું નવી કવિતાને વધારે સારી રીતે ચાહી શકું છું અને વધારે વહેંચી શકું છું અને જૂની કવિતાને પણ એટલી બળકટતાથી ચાહું છું.
આમ લગભગ ક્યારે લખો, રોજ લખાય કે એવું કઈ ખરું?
ના, રોજ નથી લખાતું. લખાય ત્યારે ઘણું લખાઈ જાય, ક્યારેક ના પણ લખાય. કોઈ શિડ્યુલ છે નહીં અને કોઈ શિડ્યુલ નથી, એ જ શિડ્યુલ છે કદાચ.
ક્યાં વાત. તમે જયારે લખતા ન હો ત્યારે શું કરો છો, શું કરવું પસંદ કરો છો?
ત્યારે હું વાંચવાની મજા આવે અને ફિલ્મો જોવાની મજા આવે, આ બે પ્રવૃત્તિ મને બહુ ગમે. જયારે વાંચીને બહુ વાંચી નાખું ત્યારે ફિલ્મો જોવા બેસી જાઉં, બહુ ફિલ્મો જોઉં ત્યારે વાંચવા બેસી જાઉં. બે વસ્તુ એકબીજા પર નિર્ભર છે.
તમારા શબ્દોમાં કહું તો કવિતા સાથે તમારો લોહી પરસેવાનો સંબંધ છે, તો આમ તો થોડો અજુગતો અને વિચિત્ર પ્રશ્ન છે પણ, એટલે તમારી બહુ ગમતી રચના તો ન કહી શકાય, પણ કદાચ આમ તરત યાદ આવી જાય એવી કે કોઈ તાજી રચના જે તમને, અમને સૌને શ્રોતાઓને સંભળાવી ગમે એવી કોઈ
ગઝલ સંભળાવું તો તમને.
ઈશાદ.
સંપ માટીએ કર્યો તો ઈટ થઈ, સંપ માટીએ કર્યો તો ઈટ થઈ, ને ઈટ નું ટોળું મળ્યું તો ભીત થઈ.
વાહ.
કે સંપ માટીએ કર્યો તો ઈટ થઈ, ઈટ નું ટોળું મળ્યું તો ભીત થઈ, ને કાન તો કાપી લીધા તા ભીતના, કાન તો કાપી લીધા તા ભીતના, તો પછી આ વાત ક્યાંથી લીક થઈ?
ક્યાં વાત.
ને હું કડી માફક જરા ઉઘડી ગયો, હું કડી માફક જરા ઉઘડી ગયો, એટલામાં પણ તને તકલીફ થઈ? ને કેટલું સારું છે ઉડતા પંખીને, કેટલું સારું છે ઉડતા પંખીને, કોઈ ચિંતા નહીં, કઈ તારીખ થઈ?
ક્યાં વાત.
કે સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ, ને ઈંટનું ટોળું મળ્યું તો ભીત થઈ.
વાહ, ક્યાં વાત. આજે અમારા સૌ સાથે વાત કરવા બદલ, SBS ગુજરાતીના માધ્યમ દ્વારા સૌ શ્રોતાઓ સુધી પહોંચવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ અનિલભાઈ, થેન્ક યુ વેરી મચ.
ખૂબ ખૂબ આભાર બેન કે આ રીતે મારી વાત તમે બધા સુધી પહોંચાડી. થેન્ક યુ.